एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 64 बाहुक कवि चीनू मोदी। ગુજરાતી સાહિત્યમાં થોડો ઘણો રસ લેનારો હોય અને એને તમે પૂછો કે ચીનુ મોદીને ઓળખો છો તો તરત કહેશે કે પેલા ગઝલકારને। હા, ચીનુ મોદી ગઝલકાર તો છે જ, કેટલાય મુશાયરાઓનું એમણે સંચાલન કર્યું છે, સાથે પોતાની ગઝલો રજૂ કરી છે અને ખાસ્સી વાહવાહ મેળવી છે। પણ મહેફિલની વાહવાહ મેળવનાર ચીનુ મોદીએ એકાંતમાં આનંદ આપે તેવી એક લાંબી કાવ્યરચના પણ કરી છે, જેનું નામ છે બાહુક। બાહુક 1982માં બહાર પડ્યું અને તાજેતરમાં એની નવી આવૃત્તિ પણ થવાની છે। વળી ગુજરાતની અનેક યુનિવર્સિટીઓમાં એને પાઠ્યપુસ્તક તરીકેનું ઘણીવાર સ્થાન મળ્યું છે। ચીનુની બહુવિધ પ્રતિભાનો લાભ બાહુકને મળ્યો છે, એમની નવલકથાકાર તરીકેની શક્તિ એમાં વર્ણનરૂપે પ્રગટિ છે, એમની નાટકકાર તરીકેની શક્તિ એમાં આવતી ઉક્તિઓ રૂપે રજૂ થઈ છે, એમની ટૂંકી વાર્તાના લેખક તરીકેની શક્તિ એમાંથી ઊભા થતા નવા અર્થઘટનો રૂપે ઝળકી છે, અને એમની કવિ તરીકેની શક્તિ વિવિધ અલંકારોની સમૃદ્ધિ સાથે, છંદ વગર અને છંદ સાથે અહીં રજૂ થયેલી સંસ્કૃતશાહી ભાષામાં પ્રકાશી છે। મૂળે તો ફારસીના અભ્યાસુ ચીનુ મોદી સંસ્કૃતની નજીક જતા ગદ્યનો પણ સારી રીતે ઉપયોગ કરી લે છે, એ નવાઈ પમાડે તેવી વાત છે। બાહુકમાં મહાભારતના બૃહદશ્વ ઋષિને મૂર્ખ કહેવાતી નળ દમયંતીની કથાનો આશ્રય લેવાયો છે, અને પાત્રો જ્યારે પૌરાણિક હોય ત્યારે સંસ્કૃતના પાસ સાથેની ભાષા જ પૌરાણિક યુગનો ખ્યાલ આપી શકે। બાહુકમાં નળ દમયંતીના પૌરાણિક પાત્રોનો આધાર જરૂર લેવાયો છે, પરંતુ એ કથામાં આવતી એક વિશેષ જગાને શોધી કાઢી પાત્રોના સંવેદનોને રજૂ કરવામાં અહીં કવિએ વધુ રસ બતાવ્યો છે। મૂળ કથામાં એવું કહેવાયું છે કે જુગટુ રમવામાં નળ પુષ્કરની સામે હારી જાય છે અને હારેલો નળ જંગલમાં જતો રહે છે, એ પહેલા તે પોતાના નગરની બહાર 3 રાત ગાળે છે। નળ દમયંતીની સાથે રહી જંગલમાં 3 રાત ગાળે છે, એ 3 રાતનો અનુભવ અને ખાસ તો આ 3 રાત દરમિયાન 3 પાત્રો નળ દમયંતી અને ઋષિ બૃહદશ્વ નો પ્રતિભાવ કાવ્યમાં રજૂ થયો છે। બાહુકમાં 3 પાત્રો છે, નળ દમયંતી અને બૃહદશ્વના મનોગત અને એમની એકોક્તિઓને કવિએ 3 સર્ગમાં મઢી લીધી છે। પહેલા અને બીજા સર્ગમાં બૃહદશ્વની ઉક્તિ, પછી નળની અને દમયંતીની ઉક્તિ આવે છે, જ્યારે ત્રીજા સર્ગમાં ક્રમ બદલાઈ જાય છે અને વૈદર્ભીની ઉક્તિ, બૃહદશ્વની ઉક્તિ અને છેલ્લે નળની ઉક્તિ આવે છે। બૃહદશ્વની તટસ્થ ભૂમિકા અને નળ દમયંતીની સંડોવાયેલી ભૂમિકાઓનો ખ્યાલ કરતાં કાવ્યનો અંત નળની ઉક્તિથી આવે, એમાં એક પ્રકારની પરાકાષ્ઠાનો, ભાવની તીવ્રતાનો અનુભવ થાય છે। અલબત્ત અહીં 3 પાત્રો છે, પણ ત્રણેય પાત્રો નગરથી જુદા થયેલા નળને વિશે જ સંવેદે છે। બાહુક કાવ્યની વિશેષતા એ છે કે ગુજરાતી સાહિત્યમાં મોટે ભાગે ગામમાંથી નગરમાં આવેલા રાવજી પટેલ, રઘુવીર ચૌધરી જેવા કવિઓએ ગામથી થયેલા વિચ્છેદને ગાયો છે, જ્યારે અહીં પહેલીવાર ચીનુ મોદીએ નગરમાંથી અરણ્યમાં જતા નાયકની તક ઝડપીને નગરથી થયેલા વિચ્છેદને ગાયો છે, અને અંતે વ્યક્તિના પોતાનાથી થયેલા વિચ્છેદની આધુનિક વેદના પ્રસ્તુત કરી છે। પુષ્કરના પાસાના કપટથી હારેલા નળને અને એની સ્થિતિને શરૂના પહેલા સર્ગમાં રજૂ કરી છે। ધસતા રથના છૂટા પડેલા ચક્ર જેમ અનિયત ગતિને પામતો નળ નિધનગરીના અંતિમ પ્રાસાદથી પણ શતાધિક પગલાં દૂર મોતી વગરની ચીપ જેવો પડેલો હતો. નળ એક જગ્યા પર સ્થાયીવટ વૃક્ષને પોતે સ્થાનચ્યુત થવાથી કહે છે. એ વૃક્ષરાજ નિવાસસ્થાન પણ કાલાધારિત જ છે. નળ અનુભવે છે કે મત થયેલા દરિયામાં વહાણ વગરનો, સમરાંગણમાં આયુધ વગરનો, અંગ ખરું પણ પડછાયા વગરનો હું. પણ આવા અનુભવ સાથે નગરની બહાર નીકળતી વેળાએ દમયંતીનો હાથ જે પોતાના ખભા પર રહેલો એની સરસ અભિવ્યક્તિ થઈ છે. ધુરાના ભાર રહિત ખાલી બંધ પર શ્રમિત ત્રસ્ત વૈવરલીની કોમળ હથેલીનું પંખી મૂકી ચાલ્યો તો ખરો, પણ નળની વેદના એ છે કે પોતે નાગર છે, નગરનો છે, અને નગરથી એને વિખૂટા પડવાનું છે. નાના દોષને કારણે મોટું પરિણામ વહોરીને નળને નિસ્તેજ થતો જોઈ વૈદર્ભી દુઃખી છે. વહાણમાં પડેલા છિદ્ર માત્રથી ડૂબી જતો અહીં સમુદ્ર છે. નળ નગર છોડી શકતો નથી અને નગર તરફ અપાર પ્રીતિ બતાવે છે. એથી વૈદર્ભી વિચારે છે કે આ ગૃહ્ય આસક્તિ છે કે બહુમાન મૂલ્ય પ્રીતિ. બીજા સર્ગમાં બૃહદશ્વ નળ બાબતે સ્થગિત વૃક્ષની ગુપ્ત યાત્રાને આકર્ષક રીતે મૂકે છે. સંખ્યાતીત બાહુઓને ચરણમાં પરિવર્તિત કરી ઉર્ધ્વ આકાશ તરફ કરે છે અવિરત ગતિ. બૃહદશ્વને ખબર છે કે ભૂતકાળને જો કાચળી ઉતારવાની જેમ ઉતારી શકાય તો તે પીડાકારક બનતો નથી. નળની બદલાયેલી સ્થિતિ અંગે વિચારતા બૃહદશ્વ કહે છે, અંતહીન છે માટે માર્ગે નિર્દય નથી. બૃહદશ્વ આશાવાદ રજૂ કરે છે તો નિષદ નગરી પાસે ઉભેલો નળ પંકિલ પુકુર પાસે શ્વેત રાજહંસ જેમ ઊભો પોતે ભ્રષ્ટ થયાની ગ્લાનિ અનુભવે છે. નગર અને પ્રાસાદ છીનવાઈ જતા નળ કહે છે કે તમે જ કહો ગૃહ વગરનો હું હવે શાનો ગૃહસ્થ. નળને ખાલીપણું વીંટળાઈ વળે છે ને એમાંથી ઉગરવા ઉચ્ચારે છે, હે વૈદર્ભી તું ક્યાં છો? તો દમયંતી પણ અગતિત અને સ્થગિત નળ અંગે ચિંતિત છે. કહે છે, પ્રચંડ વાયુનો પ્રપાત ઉલ્કાપાત, પૃથ્વીનો રોષ ભર્યો અંગકંપ, નાગાધિરાજના મુકુટ સરખા શિખરનો ક્ષય કરે, પણ એથી કરીને નાગાધિરાજ ઉત્પલિત થતા નથી. દમયંતીને નિષદ નગરી માયાવીની ભાસે છે જે નળને દાસ કરી રહી છે, પણ નળને નિસ્તેજ ન થવા દેવા ઈચ્છતી દમયંતી બોલી ઉઠે છે, જે ચક્રવાક આજે હું સૂર્યાસ્ત નહીં થવા દઉં. સર્ગ ત્રીજામાં નળનું જુગાર રમવામાં થયેલું પતન દમયંતીની ચિંતાનો વિષય છે. એ પૂછે છે, વાદળનું પૃથ્વી પરનું આગમન એ પતન જ લેખાય? દમયંતી પછી ચંદ્રને ઉદ્દેશે છે, મારા નાથનું અંગ તારા શીતળ સ્પર્શને જાણતું નથી, મારા સ્પર્શને જાણતું નથી, અને એથી હું પણ ભડભડ બળું છું. અભાનપણે થયેલા દોષને માટે દમયંતી પાસામાં સર્વ દોષ જુએ છે અને છેવટે અરણ્ય પ્રવેશ કરવા નળને વિનવે છે. તો બૃહદશ્વ અરણ્યના બહુરંગી અંધકારથી સાવધ રહેવા સૂચવે છે અને આંખમાં ભવિષ્યના અભદ્ર દ્રશ્યોને દૂર રાખવા ઈચ્છે છે. ત્રીજા સર્ગને અને કાવ્યને અંતે નળ ભૂખ્યો છે અને ભૂખને શાંત કરવા પક્ષીને મારવા તત્પર છે. પક્ષી એકમાત્ર વસ્ત્ર હતું તે લઈને ઉડી જાય છે અને છેવટે નળ એનું નળત્વ ગુમાવે છે. પરાકાષ્ઠા એ છે કે ના રહું નળ, પણ કહ્યા વગર કવિએ કહ્યું છે કે એ બાહુક બન્યો. બાહુક એ વરવાપણાનું પ્રતીક છે. નળની નગરથી છૂટા થવાની વેદનાને અહીં દમયંતીથી છૂટા થવાની વેદનાની સામે મૂકી નળને નળમાંથી બાહુક બની જતો દર્શાવતું કામ આ કવિએ નવી રીતે કર્યું છે. બાહુક ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહી જાય એવું દીર્ઘકાવ્ય બન્યું છે.